ஓம் ஸ்ரீமத் ராஜ்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட். ஸ்ரீமத் ராஜ்சந்திர வச்சனாமிருத்தி கிரம்பார் பத்திர சமீக்ஷா பத்திராங்க் 140, 141, 142. சோம்பார் தாரீக் 26 ஜூன் 2017. એમાં ખંભાતના મુમુક્ષુઓના પત્રો આવતા હોય છે, પણ આ સમયગાળામાં જેમાં આપણે પત્ર વાંચન ચાલે છે એમાં કૃપાળુદેવ સમાગમ આપવા માટે પણ ઈચ્છુક નથી અને પત્રોના વિસ્તૃત જવાબ પણ એ આપતા નથી, કેમ કે એમની ઉપયોગની ધારા બહાર જતી નથી. એટલે એમણે માત્ર ટૂંકા જ વાક્યો લખીને દરેક જગ્યાએ કે પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો, તમારે ધર્મ જોઈએ છે, તમે મુક્તિના અભિલાષી છો, પણ એની ભૂમિકામાં તો આવવું જોઈએ. આપણે ઈચ્છા તો બહુ હોય આપણી કે આપણે કરોડપતિ થઈએ, પણ એ માટેની જે યથાયોગ્ય મહેનત થવી જોઈએ, એની ભૂમિકા થવી જોઈએ, એમાં તો આવવું જોઈએ. દરેકે દરેક સ્વપ્ન એ દીવા સ્વપ્ન ન બને, પરંતુ વાસ્તવિક એને આપણે સિદ્ધ કરી શકીએ એ ત્યારે જ થાય કે એને લગતી આવડત, ગુણો, પાત્રતા, યોગ્યતા એ આપણે અર્જન કરીએ. ઘણીવાર લોકો પોતાના ગજા બહારની વાત કર્યા કરે, આપણે આમ કરવું છે ને તેમ કરવું છે ને મારી તો આ ઈચ્છા છે, જે ઈચ્છા હોય, પરંતુ તે માટેની આપણી ભૂમિકા એ જો તૈયાર ન થાય તો ભૂમિકા વિના કોઈ પદ કે પદવી સિદ્ધ થતા નથી. એટલે અહીંયા કોઈ વિસ્તૃત વર્ણન નથી આપતા કૃપાળુદેવ. જે કંઈ પ્રશ્નો કર્યા છે એને માટેનો જવાબ એક જ આપે છે, પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. કેમ કે આગળના પત્રમાં પણ જે કહ્યું હતું કે જેટલી કચાસ એટલી ખટાસ, ફળની મીઠાસ એની પરિપક્વતામાં છે. જો પરિપક્વતા ફળની પોતાની નેચરલ જેને કહીએ કુદરતી રીતે નહીં હોય તો આર્ટિફિશિયલ ગમે તેટલી કરવામાં આવશે તો મીઠાશનું સર્જન નહીં થાય, ખટાશ રહી જશે. જેમ ઉદાહરણ આપે કે ઘાસના ટોપલામાં કેરી નાખવાથી કેરી પાકી જાય, પણ કેરીની પરિપક્વતા અને એની જે મીઠાસ, એની જે સોડમ, એની જે ફ્લેવર એ ન આવે. એમ જીવનની અંદર પણ જ્યારે કોઈ સાધના કરવી હોય, કોઈ સ્વપ્ન સિદ્ધ કરવું હોય તો એ માટેની પરિપક્વતા આવવી જોઈએ, નહીં તો એ પરિપક્વતા વિના ગમે તેટલો જીવ આગળ વધે તો કચાસ રહી જાય છે. કચાસ રહી ગયેલો જીવ પછી ગમે ત્યારે અસ્થિર બની જાય, એની સાધનામાં અસ્થિર બની જાય, ક્યારેક નિરાશા આવી જાય. અને ક્યારેક કેટલી વાર એવું જોવા મળ્યું છે કે બલબલા સાધકોના જીવનમાં એવી સ્થિતિ થાય, આપણને થોડી દયા આવે, કરુણા આવે કે આટલું તૈયાર હતો ને આ હવે આટલે નિરાશામાં, ડિપ્રેશનમાં, ગાંડપણમાં, બકવાસમાં, સન્નેપાતમાં સરી પડે. અને ત્યારે વાત તો આ જ કરે ધર્મની તત્વની, પણ એને ને તત્વને ને એના જીવન સાથે કોઈ સંબંધ ન હોય. આ તો જેટલું ગોખાણું છે એટલું બોલબોલ કર્યા કરે, એટલે કોઈ પાસે એમ કે જોયું અત્યારે પણ એને તો ભગવાનનું સ્મરણ છે, એ ભગવાનનું સ્મરણ એ સાચું નથી. એના અંતઃકરણ સાથે જોડાયેલી એ ભાવ નથી, ગાંડપણ છે. આ ખ્યાલમાં આવવું જોઈએ અને એનું કારણ એ કે વિકાસ જે ક્રમિક થવો જોઈએ એ ક્રમિક થયો નથી. જૈન દર્શનમાં એક એક પગલાની વાત ક્રમિક કરી છે. એટલે જ્યારે કહ્યું કે જીવને સમ્યક દર્શન થાય, આત્માનું દર્શન થાય, આત્માની ઓળખ થાય, આત્માની પ્રતીતિ થાય, પછી સિદ્ધપદ સુધી પણ પગથિયા છે. હજી આ વસ્તુ ઘણા લોકોના મગજમાં બેસતી નથી. અનેક જગ્યાએ જુદી જુદી સંપ્રદાયની અંદર બસ સમ્યકત્વ થયું એટલે જાણી સિદ્ધ થઈ ગયો, એને આ ન હોય ને એને આ ન હોય ને એને, એવું નથી. એને પણ પ્રમાદ હોય, એને પણ વૃત્તિઓનું જોર હોય, એને પણ પૂર્વ કર્મનું આવરણ હોય, અને એમાં એનો પુરુષાર્થ નબળો હોય તો એ પણ પાછો પડે, આગળ જ વધે એવું કંઈ નથી. પણ સમજ નથી, વિકાસ ક્રમિક જોઈએ. યથા ભૂમિકા, યથા પદવી અને યથા શ્રેણી જો સાધના ન હોય તો એ સાધના એને ઈચ્છિત પરિણામ આપતી નથી. જેમ બાળપણમાં છોકરાઓ અને છોકરીઓ હરખની અંદર, દેખાદેખીની અંદર, સ્પર્ધાના ભાવમાં અનેક પ્રકારની સાધના કરે છે, પણ એ સાધનાને એના આત્મિક વિકાસ સાથે સંબંધ નથી. અઠાઈ કરી લીધી, વર્ષી તપ કરી લીધો, કરી લીધો, પણ રસેન્દ્રિય વૃત્તિનું સમન થયું એવું એનાથી કહી શકાય ખરું? તો એ ન બને તો શું કર્યું? કોઈને કોઈ બહારના પરિબળોને કારણે દેખાદેખી થઈ, ક્યારેક ઉત્સાહ આવી ગયો, ક્યારેક ઉતાવળ થઈ ગઈ, અને આ કરી લીધું, પરિણામ નહીં આપે. ચાલે છે અત્યારે પણ નવું અક્રમિક, અક્રમ માર્ગ, ક્રમિક માર્ગ, આ બધા છે, પણ કોઈને ફંડામેન્ટલ્સમાં જવા માટેની ફુરસદ નથી. અને એવા એવા રૂપકડા નામો આપવામાં આવે કે મજા આવી જાય કે ભાઈ તારે ચડીને જવું છે તો લિફ્ટમાં બેસીશ તો જલ્દી પહોંચી જઈશ ને, તો કે હા બસ એમ મોક્ષમાં જલ્દી પહોંચી જઈશ. આ બધું આવું એને મગજની અંદર બેસી જાય ને પછી જરા લાંબુ વિચાર તો અત્યારે રહેતો નથી. ધીરતાપૂર્વક, ગંભીરતાપૂર્વક, પરિપક્વતાપૂર્વક વિચારણા ન થાય ત્યારે આવા બધા સૂત્રો લોભામણા લાગે. એટલે સહેજે એને આકર્ષણ થાય કે આ બધી કડાકૂટ કરવા કરતાં આપણો તો એક દીમાં મોક્ષ થઈ જતો હોય તો આપણને શું વાંધો છે? સમજ નહીં આવે. કૃપાળુ દેવે ખંભાતના મુમુક્ષુઓને વારંવાર આ બધા પત્રોની અંદર એ જ આવે કે પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. તમે કરતા નથી એમ નહીં, હજુ વધારે કરો, તમારી જાતને તૈયાર કરો, તપાવો કે ગમે તે પ્રકારનો પછી કર્મનો ઉદય આવે તો પણ તમે એને સહજતાથી એના ઉપર નિયમ કરી શકો, સંયમ કરી શકો. 141ના પત્રની અંદર તો કૃપાળુ દેવે સૌભાગભાઈના ઉપર એક પત્ર લખ્યો છે, અને એ પત્રની અંદર એમણે વ્યાસ મુનિએ ભાગવતની અંદર એક જે શ્લોક લખ્યો છે એ શ્લોકને કૃપાળુદેવને બહુ સ્મરણ થઈ ગયું છે તે દિવસે, એટલે એ સ્મરણવાળો શ્લોક સૌભાગભાઈને મોકલે છે. એનું સૂત્ર એટલું જ છે કે ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા અથવા નિર્વાણ પામ્યા, એમ વ્યાસજી લખે છે ભાગવતમાં. ભગવાનની ભક્તિ કરનારા લોકો બધા મોક્ષે પામ્યા એમ નહીં, એમાં લખે છે કેટલો બધો પરમાર્થ વ્યાસજીએ સમાયો છે એની અંદર, કે ભગવાનની ભક્તિ કરનારની દશા કેવી, ભૂમિકા કેવી, તો સરસ લખ્યું છે, ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી. એટલી સરસ વાત મૂકી છે, એવી વાત કૃપાળદેવે એક આગળના પત્રમાં મૂકી હતી, આપણે જોઈ ગયા હતા એમાં. એ જ ભાગવતના શ્લોકનું સ્મરણ અને એ જ વાત એમને ત્યારે પણ પાછી ફરી થઈ છે, એટલે 278ની અંદર અમને લખ્યું છે. માત્ર દોઢ જ લીટી છે. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. શ્રીમદ ભાગવત 1 સ્કંદ 7મો અધ્યાય 10મો શ્લોક અને નીચે શ્લોક પણ આપણને આપ્યો છે. કૃપાળુદેવનો ઉપયોગ કેટલા કેટલા દર્શનમાં, કેટલા કેટલા શાસ્ત્રમાં ફરી વળતો હતો એ વિચાર કરે ત્યારે એને એના સમર્થનમાં સમગ્ર અધ્યાત્મનો આ પુરુષ છે, કોઈ એક સંપ્રદાયનો નથી, કોઈ એક દર્શનનો નથી, કોઈ એક મતનો નથી. આત્માને લગતા જેટલા દર્શનો છે, આત્માના વિકાસની જેટલી જેટલી વિચારધારાઓ છે, એનાથી પરિચિત છે. કોઈ તત્વ એનાથી અજાણ નથી. આવું એનું પરમશ્રુતપણું છે કૃપાળુદેવનું. માત્ર પોતાના સંપ્રદાયના શાસ્ત્રો જ મોઢે હોય એ પરમશ્રુતપણું નથી, પરંતુ અધ્યાત્મને લગતી, આત્માને લગતી, આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં છીએ તો માત્ર આપણા દર્શનની જ આપણને ખબર છે, બાકી કંઈ ખબર નથી, એ ન ચાલે. જો પૂરેપૂરી સમગ્રતાનો ખ્યાલ ન હોય તો આપણો નિર્ણય દૂષિત બની શકે છે. અને આ દ્રષ્ટિએ જો જોઈએ તો આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે. દર્શન સટે સમાય છે આ સટસ્થાનક માય. વિચારીએ સટસ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે છે. દર્શનનો સંપૂર્ણ ખ્યાલ એની સાથે આત્મસિદ્ધિના મંડાણ કર્યા છે, એ સાથે સુસંગત એવી આ બધી ગાથાઓ અને માર્ગની પ્રરૂપણા કરી છે કે જેથી કરીને કોઈ નહીં દુભાય નહીં, કોઈ શાસ્ત્ર દુભાય નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ જૈન દર્શનને લગતું જ નથી, છે દર્શનને લગતું છે. અહીંયા તો ક્યારેક એક નહીંને લગતું શાસ્ત્ર હોય, માત્ર એક નહીં, આખો દર્શન પણ નહીં. એ નહીં આધારિત શાસ્ત્રમાં આપણી આગ્રહ કેટલો બધો મતાગ્રહ હોય છે. સમયસાર શુદ્ધ નહીંના આધાર ઉપર લખાયેલું શાસ્ત્ર છે. આત્માને એક નહીં, શુદ્ધ નહીં. આત્મા અનેક રીતે છે, કાંઈ નથી એમ નહીં. આત્મા દ્રવ્ય નિત્ર છે, પર્યાય પલટાય. તો એક નહીંથી વાત જ માત્ર થઈ હોય તો એમાંય પણ એમ કે તમે આત્મસિદ્ધિ વાંચો છો, હું તો સમયસર વાંચું છું, અમે તો બધા સમયસરમાં પહોંચી ગયા. ધીરે ધીરે એ જ ઉપર જાણ, અરે ભાઈ તમારી હજી સમજ ઘણી અપરિપક્વ છે, અધૂરી છે. તમે કૃપાળુ દેવને હજી ઓળખા નથી, એ પુરુષનો પરિચય નથી થયો, એની આત્મિક દશાનો પરિચય. કૃપાળુ દેવનું ઓળખાણ એટલે કંઈ ક્યાં જૈન માતાને ક્યાંના મા બાપના દીકરા હતા એની વાત નથી થતી, એના જીવનના વ્યવહારિક પ્રસંગોની વાત થતી નથી. એમની જે આધ્યાત્મિક ઊંચાઈ છે, દાર્શનિક ઊંચાઈ છે, તત્વનું જેમનું જે નિરૂપણ છે કે આ જગતની ધરતી ઉપર આત્માને લગતું જે તત્વજ્ઞાન છે એની જે જે અભિપ્સા છે એ બધી એમણે એના ધ્યાનની બહાર નથી. અને જેને આ ન હોય ને આગ્રહમાં ને મતમાં જેનું મન હોય, જેની બુદ્ધિ જે પ્રકારની હોય, એને એમ થાય કે આ પછી આપણે તો આનું, હું તો હમણાં આ વાંચું છું, બહુ મુશ્કેલી છે આ બધી સાધકની કરુણાજનક સ્થિતિ છે. એ પણ એટલો અજ્ઞાનમાં જ છે. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ ક્યાંય સંપ્રદાય શબ્દ નથી આવતો. એક તો એની રમણતા આત્મામાં જ છે અને બીજું એની નિર્ગ્રંથતા છે. એ કોઈ આચાર્ય પદમાં છે, ઉપાધ્યાય પદમાં છે, એ કોઈ આઠમી પ્રતિમામાં છે, બારમી પ્રતિમામાં છે, એવી કોઈ વાત નથી. આપણે જ્યારે જૈન દર્શનની વાત કરીએ ત્યારે દિગંબર બાળ એમ કે અગિયારમી પ્રતિમામાં છે, ઓલો એમ કે બારે વ્રતથી યુક્ત છે, અથવા તો નવમાં દસમાં ગુણસ્થાનક ઉપર એ વર્તે છે. એ પરિભાષા દાર્શનિક છે, એને એની મર્યાદા સાથે વિચાર છે. નિર્ગ્રંથમાં શું કરશો? નથી અભ્યંતર ગ્રંથિ, નથી બાહ્ય ગ્રંથિ. આત્મામાં રમણતા એમાં શું કરશો? નથી કોઈ દેવ સાથેની વિશિષ્ટ રમણતા એની, એની રમણતા પોતાના આત્મામાં જ છે. કે આવા મુનિઓ એટલે આ દશાએ પહોંચેલા પોતાના સ્વરૂપની અંદર જ જેમની રમણતા છે તે એ નિષ્કારણ ભગવાનની ભક્તિ કરે છે. આવા નિર્ગ્રંથ લોકો પણ, કારણ કે ભગવાનના ગુણો જેવા છે. એ કયા ભગવાન હશે? સાંપ્રદાયિક ભગવાન હશે? કોઈ મતના ભગવાન હશે? એ ભગવાન એટલે પરિપૂર્ણ આત્મા, શુદ્ધ આત્મા. એના ગુણો જેવા છે. આત્મા કોઈ પણ હોય, કયા દર્શનના મહાપુરુષનો આત્મા છે એની સાથે સંબંધ છે? આત્મા એ આત્મા છે, એના ગુણો સમાન છે. ચેતન દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, પછી જૈનનું હોય કે વૈષ્ણવનું હોય, વેદાંતનું હોય કે સાંખ્યનું હોય, પણ એ દ્રવ્ય ચેતન છે ને ચેતનના ગુણો સમાન છે, એના લક્ષણો સમાન છે, એનો ધર્મ સમાન છે. આ વસ્તુ ધ્યાન બહાર જવી ન જોઈએ. યથા ભૂમિકા આપણે આગળ વધીએ સમજી શકાય છે, પણ એ ભૂમિકાની મર્યાદાની અંદરથી પણ આપણે આગળ ન વધીએ અને જીવનમાં જો નકાર આવી જાય તો એ વસ્તુ આપણી દશાને બાધક છે. એટલે 141માં સૌભાગ્યને કેવી અદ્ભુત દ્રષ્ટિ કરાવે છે. એ કહે છે, ઈચ્છા અને દ્વેષ વગર આત્મસિદ્ધિમાં વાત મૂકી છે. ગાથા 10, આત્મજ્ઞાન સમદર્શિતા, એનો અર્થ સમજાવ્યો છે કૃપાળુ દેવે. આ ગાથા આપણા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે, 10મી ગાથાની છે. એમાં લખ્યું છે, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, જે સ્વરૂપમાં સ્થિત છે અને ઈચ્છા રહિત થયા છે એ અહીંયા લાગુ પડે. ઈચ્છા રહિત જીવનની બધી જ ક્રમિક અવસ્થાઓ જાય ત્યારે આ ચેતન છે, જીવ દ્રવ્ય એ ચેતન છે, એ અનેક ગુણો સંપાદન કરે, પણ જો કોઈ પણ એક પૂદગલ પદાર્થ પ્રત્યે એને રતિભાવ જાગે, ઈચ્છા જાગે, તો એ પોતાની બાજી હારી જાય. કૃપાળુ દેવે જ્યારે માર્ગ મેળ્યો એ ગાથાનું એ સ્તવન લખ્યું, પદ લખ્યું, એમાં એક સરસ છેલ્લે મૂક્યું, હે જીવ ક્યાં ઈચ્છત હવે. જો આટલી પ્રાપ્તિ સાધનાના અંતે થઈ છે તો હવે શું ઈચ્છે છે? ત્યાં મોક્ષની ઈચ્છા એ પણ એક અવરોધ કીધો છે. ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, ત્યારે આ ઈચ્છા પણ તને દુઃખનું કારણ બની શકે છે. તો ભાગવતમાં પણ એ કહ્યું છે અને એ સૌભાગભાઈને અહીંયા લક્ષ્ય કરાવ્યો છે. બહુ થોડા સત્સંગ એના થયા છે, પણ કૃપાળુદેવ અધ્યાત્મના ફંડામેન્ટલ્સ જેને કહીએ, મૂળભૂત તત્વની વાતો, દ્રષ્ટિ, તાત્વિક દ્રષ્ટિ, પારમાર્થિક દ્રષ્ટિ એટલી સરસ રીતે એના વચનોમાં વહી રહી છે કે એને જે પામી જાય ને એને બધા દર્શનનો સાર મળી જાય, બધા સ્મૃતનો. અને સમતા કહેવાય, અને સમદર્શિતા કહેવાય. એવી સરસ અહીંયા વાત મૂકીને કહે છે કે એવા લોકો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત નિર્વાણ પામ્યા. ભાગવતી ગતિ એટલે નિર્વાણ ગતિ, કે જેમાં દેહને ધારણ કરવા પણ રહેતું નથી, એવી આત્માની સ્થિતિ જ્યારે થાય એને નિર્વાણ કહેવાય છે. પત્રાંક 142ની અંદર ફરી ખંભાતના મુમુક્ષો ઉપર આ પત્ર લખાયો છે, અને પત્રમાં બે તત્વની વાત એટલી સરસ રીતે કરી છે કે આપણે બહુ જ એનો અભ્યાસ કરીએ, વિચારણા કરીએ તો વાત બેસે, અને આપણે ક્યાં ચૂકી જઈએ છીએ એ વાત લક્ષમાં આવે. એ કહે છે કે તમે બધાએ આત્મલાભ પામો એવી અમારી ઈચ્છા છે, તમે આવો છો, તમે માગણી કરો છો, બધું બરોબર, પણ લાભ આપવા માટે યથાયોગ્ય પાત્રતા મારામાં નથી. નથી એટલે એને હજુ કંઈક આવરણ છે. પૂર્ણ તમારે બીજો શોધવો નહીં પડે, પણ એને આવરણ છે. પોતાની દશા પરિપૂર્ણ હોવા છતાં પોતાના કર્મના આવરણને જે પુરુષ જીવે છે, અને જે સનાતન સિદ્ધાંત છે કે જ્યાં સુધી આ દશા ન થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશવો નહીં, એવી જે સનાતન રીતિ છે, એ રીતિનું એટલો બધો લક્ષ્ય છે, એટલે અહીંયા એક શબ્દ કહ્યો છે, આવરણ છે. અમે માર્ગ આપી શકીએ એમ છીએ, આત્મલાભ કરાવી શકીએ એમ છીએ, તમને આત્મા પમાડી શકીએ એમ છીએ, પણ વાત એટલી જ છે કે અમને હજુ કંઈક આવરણ છે. આ આવરણ છે એ ઉદયનું છે. એટલે એકવાર એમને દીક્ષા લેવા ઈચ્છુક એવા મણિલાલને લખ્યું કે તમે મુંબઈ આવશો ને એમને મળવા માટે. તમને સૌભાગભાઈએ કીધું કે આ પરમ જ્ઞાની છે અને આનું માર્ગદર્શન લઈ લેશો તો તમારું કલ્યાણ થઈ જશે. સૌભાગભાઈએ તો કીધું, પણ એને મણિલાલને લખ્યું કારણ કે ભીડમાં સત્પુરુષની ઓળખાણ થવી મુશ્કેલ છે. મુંબઈમાં તમે અમારી પ્રવૃત્તિમાં અમને જોશો તો તમને અમારા પ્રત્યે શ્રદ્ધા જ નહીં આવે. તમને એમ થશે કે આ શું કરવાનો હતો, આ તો એના ધંધામાં બેઠા છે. ભીડમાં સત્પુરુષનો પ્રસંગ, સત્પુરુષની ઓળખાણ કરવી હોય તો એમના નિવૃત્તિના પ્રસંગમાં જવું જોઈએ. એમ જેણે જગતનો બોધ આપવાનો છે, જગતના જીવોને કોઈ કલ્યાણ કરવાનું છે, તો એમની સ્થિતિ આવરણ વિનાની હોવી જોઈએ, સાંસારિક આવરણ નહીં. આ એક. અને બીજું કહે છે કે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની ન્યૂનતા મને લાગ્યા કરે છે. ન્યૂનતા છે, ન્યૂનતા એટલે ઓછપ છે, ઉણપ છે, હજી ક્યાંક કેવી ખામી છે. એ માને છે કે અમારે બધું જોઈએ છે ને કલ્યાણ કરવું છે. કૃપાળુદેવ સમજે છે કે આને કલ્યાણ કરવી એની વાતો બધી મોટી મોટી કરે છે, પણ અંદર હજી સંસારની ઈચ્છાઓ શમી નથી. હજી તો એનો રાગ કેટલોય છે, હજી તો એને કેટલાય આરંભ સમારંભ ઊભા જ છે એના, એના આયોજનમાં ક્યાંય ગયા નથી, પણ જીવને આ ખ્યાલ નથી આવતો. એટલે એમને એ પ્રકારની હજુ સ્થિતિ છે, એ ન્યૂનતામાં ખામી છે. બંને યોગ જ્યાં સુધી પરિપક્વતાને ન પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે એમ માન્યતા છે અને એથી અનુકંપા આવે છે. એક તો અમે પણ અમને આવરણ છે, અમે તમને આત્મલાભ કરાવી શકીએ, પણ અમારું આવરણ તમને આત્મલાભ થવામાં કદાચ બાધારૂપ અંતરાયરૂપ થઈ શકે છે, થઈ શકે છે. આજે પણ કેટલાય લોકો સાધુ સાધ્વીઓ પણ કૃપાળુદેવનું બધું બહુ સરસ છે પણ એને દીક્ષા તો નથી લીધી ને, આ આવરણ એને નડે છે. ભાઈ તમને પત્ર વાંચતા વાત બરોબર લાગી, તમને એમનો બોધ બરોબર લાગ્યો, તમને એમને વિતરાગ માર્ગનું જે કહે છે આત્મકલ્યાણની વાત બરોબર લાગી, આત્મસિદ્ધિ શાસ્ત્ર બરોબર લાગે છે, તો કે બધું બરોબર, તો શું વાંધો આવે છે એમના તરફ શ્રદ્ધા થવામાં? તો કે મગજની અંદર પેલું છે કે દીક્ષા લીધી નથી. અનેક પ્રકારના જીવનની અંદર આવી આપણને કંઈ ને કંઈ ગ્રંથિ બંધાયેલી હોય છે. આપણી યોગ્યતામાં આ ન્યૂનતા છે, આપણી માન્યતા, આપણો મત, આપણા મત વિશેનો આગ્રહ. એટલે આ બધા જ લોકોને કૃપાળુદેવે આત્માર્થી હોવા છતાં એની ગણતરી શેમાં કરી છે? મતાર્થીમાં. આત્મસિદ્ધિની ગાથાઓમાં ક્રમશઃ જરા આગળ ચાલીને સમજીએ તો એને શરૂઆતમાં જ લખ્યું છે કે બધા અમે તો આત્માર્થી માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરીએ છીએ. એવા આત્માર્થીઓ એમાં બે ભાગ છે, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં, કોઈ કોઈ શુષ્ક જ્ઞાનમાં જ છે અને કોઈ માત્ર ક્રિયામાં છે. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ અમને પણ અહીંયા અનુકંપા આવી જાય છે કે મોક્ષનો માર્ગ બેઠા માનીને બેઠા છે. તો એ જે છે એની મતાર્થ એટલે પછી બે આપ્યા, આત્માર્થી અને એથી વિપરીતમાં મતાર્થી છે. તો આ મતાર્થી બંને, ક્રિયાજળ પણ મતાર્થી અને શુષ્ક જ્ઞાની એ પણ મતાર્થી. તો એ મતાર્થના લક્ષણો આપ્યા કે માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ કઈ કઈ ગાથામાં આવે છે? મતાર્થીના લક્ષણમાં આવે છે કે આત્માર્થીના? મતાર્થીના લક્ષણ. હજુ એને આવી પ્રકારની માન્યતામાંથી એ મુક્ત થયા નથી. આત્માને વેશ સાથે, આત્માને ચિહ્ન સાથે, આત્માને લિંગ સાથે જોડે છે. એ પુલ્લિંગ હોય તો જ મોક્ષ થાય, એ સ્ત્રીલિંગ હોય તો ન થાય. અનેક પ્રકારની મર્યાદાઓ, સાધનોની, બાહ્ય લક્ષણોની એ આત્માની મુક્તિ સાથે જોડે છે. આ આખો માર્ગ ભલે શાસ્ત્ર આધારિત છે પણ એની દ્રષ્ટિ જે છે પર થવી જોઈએ એ નથી થતી, આગ્રહી બને છે. અને એને કારણે કૃપાળુદેવે એનો સમાવેશ મતાર્થીમાં કર્યો છે. જીવનભર જેણે દીક્ષા લીધી છે અને આત્માનું જ કલ્યાણ કરવું છે એ કેટેગરી તો મતાર્થીની જ છે. એટલે અહીંયા કહે છે કે આ સિદ્ધિ નહીં બની શકે. એટલે એક શબ્દ સરસ વ્યાખ્યાન સારમાં આવે છે, જોગાનું જોગ. જોગાનું જોગ એટલે મેળવનારની પણ દશા યોગ્ય, આપનારની પણ દશા યોગ્ય. આ બંનેનો જોગ જ્યારે થાય, એનો જ્યારે મેળ થાય, ન લેનારમાં ન્યૂનતા હોય, ન આપનારને આવરણ હોય. એટલે કૃપાળુદેવે પણ કહ્યું, સૌભાગભાઈની, મુનિશ્રીની બહુ ઈચ્છા કે ચાલો તમારા ચારે બાજુ અમે આયોજન કરીએ અને તમારા પ્રવચનો ગોઠવીએ. ગોઠવાય મુંબઈમાં પણ કૃપાળુદેવના પ્રવચનોની સભાઓ થતી હતી માંગરોળ હોલમાં વગેરે બધી જગ્યાએ ઘણી થતી હતી, પણ કૃપાળુ દેવે એ એકે આયોજન હાથમાં લીધું નહીં. એણે કહ્યું કે માર્ગ કેવી રીતે પ્રકાશવો એ અમે જાણીએ છીએ, અને એ માટે શું કહ્યું છે એ પણ અમે જાણીએ છીએ. માટે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવે ત્યાં સુધી માર્ગ પ્રકાશવો નહીં એવું અમે નક્કી કર્યું. દેહ છૂટી જાય તો પણ, એટલે કોઈ ગચ્છની સ્થાપના, કોઈ મતની સ્થાપના, કોઈ સંપ્રદાયની સ્થાપના અમારે કરવી નથી. પછી કૃપાળુદેવના નામે ગમે તે કૈરા કરે, આવી બધી નાની મોટી સ્થાપનાઓ જૂથબંધી કરે, એના ઉપર તો દયા કરવા સિવાય બીજું કંઈ આપણી પાસે છે નહીં. કે જે મૂળ પુરુષ હેઠો છે, વેર ઈગલ્સ ડેર ત્યાં શેતાનો દોડી જાય છે, આવા દૈવી પુરુષોએ પણ પોતાની જાતને દૂર રાખી છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, અમારી પાસે એવું સામર્થ્ય પણ છે, એવા ગુણો પણ અધિક પ્રમાણમાં છે, પણ એ જૈન મતનું સ્થાપન કરવા માટે અમને અનુમતિ આપતા નથી. આટલી સ્પષ્ટ પોતાની દશા વિશેનો ખ્યાલ એ આ પુરુષ સિવાય કોઈના ચરિત્રમાં મળતો નથી. અને એણે નિખાલસપણે મૂક્યું છે, એટલા માટે કે ભગવાન મહાવીરના નિર્વાણ કાળ પછી 2500 વર્ષમાં માર્ગમાં એટલા બધા અંધકાર થઈ ગયા છે, એટલી બધી અંધાધૂંધીને અવ્યવસ્થા થઈ છે તત્વની બાબતમાં, કે જેણે જેમ ફાવે તેમ પ્રકારનું શરૂ કર્યું છે, એમાં આ પુરુષ આવી અને કહે છે કાંટા ઝાખડા દૂર કરીએ છીએ અમે, અને સ્પષ્ટ વિતરાગનો માર્ગ નિષ્કંટક જે પ્રકારે છે તે બતાવીએ છે. અધ્યાત્મની શ્રેણી પણ એવા સંસ્કારો જીવનમાં પડ્યા હોય, એવા આવરણો આવ્યા હોય, એવા અંતરાય હોય કે કૃપાળુદેવ મળ્યા પછી એ ન જાય, કૃપાળુદેવ મળ્યા પછી પણ એ આગ્રહ ન જાય, પોતાનું મતાર્થી પણ ન જાય, પોતાનું શુષ્ક જ્ઞાન પણ ન જાય, અને નામ કૃપાળુદેવનું પછી લીધા કરે તો પછી પોતાનો મતવાદ છે કેના નામે ચલાવે છે, કૃપાળુના નામે. કેટલી બધી શાસનની વિડંબના છે એ વિચાર કરીએ તો આપણને એમ થાય કે આ સતના માર્ગને કેટલા બધા બહારના આવરણો છે. એ કહે છે એટલે એવી ઈચ્છા થાય છે કે હમણાં તો તમે બધા યોગ્યતામાં આવી શકો તેવું કંઈક કીધા કરવું, જે ખુલાસો માગો તે યથામતિ આપવો, નહીં તો યોગ્યતા મેળવતા રહો એ જ ફરી ફરી સૂચવવું. તમારા જે કંઈ પ્રશ્નો આવશે, પત્રો આવશે, ત્યારે અમે જેટલું જેટલું તમને કંઈ ખુલાસો આપી શકીએ એટલું આપશું, પણ નહીં તો અમારી સૂચવણ શું હશે કે તમે યોગ્યતા મેળવ્યા રહો. માર્ગનો પ્રારંભ શિષ્યથી થાય છે, જિજ્ઞાસુથી થાય છે, ગુરુથી નથી થતો. આપણા મગજમાં હજી આ એક ભ્રાંતિ મોટી છે, આપણને એમ લાગે છે કે ગુરુથી શરૂ થઈ જાય, ન્યાલ થઈ જાય. પોતાની પાત્રતા નહીં હોય તો ગુરુને નિષ્ફળ કરીશ એવો તું છો, ગમે તેવા ગુરુને પણ તું નિષ્ફળ કરીશ, રજવીશ, ખ્યાલ નથી, ક્રમ પકડાતો જ નથી. એટલે આત્મસિદ્ધિમાં પછી આ વાત મૂકી હોય, પણ હવે કોને જાજો લાંબુ વિચારવું છે કે દશામાં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, જોગ મેળ્યો છે, સત્પુરુષનો મળ્યો છે, સદગુરુનો મળ્યો છે, સાક્ષાત તીર્થંકરનો મળ્યો છે, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરો, માર્ગ આપનારો મળ્યો, દાતા મળ્યો, પણ આનો રોગ જતો નથી, દશા નથી, યોગ્યતા નથી, પરિપક્વતા નથી, ભૂમિકા નથી, એનું ચિંતન જ નથી. રોજે રોજ પોતાના શુદ્ધિકરણનું ચિંતન થવું જોઈએ કે મારા કયા દોષ છે, કેટલા ઢીલા પડ્યા, કેટલા મંદ થયા, કેટલા અલ્પ થયા, કેટલા ક્ષીણ થયા, હજુ કેટલા રહે છે, શું કામ રહે છે, કઈ સ્થિતિમાં આ દોષ જાગૃત થઈ જાય છે, એ સ્થિતિ વખતે પણ પોતે શું કરવું, એને કેવી રીતે દૂર રહેવું એનાથી. આ બધા પ્રયોગ તો પહેલી સાધનાની પ્રાથમિક ભૂમિકાના પ્રયોગો છે કે યોગ્યતા મેળવો, આપનાર મળી રહેશે, આપનાર મળી રહેશે ગમે ત્યાંથી પણ. શિષ્ય પરિપક્વ થાય એટલે ગુરુ એની સામે આવીને ઊભો રહેશે. તો કે છે, આ જ અમે તમને કહીએ છીએ, યોગ્યતા મેળવો. અને પછી એની સાથે લખ્યું છે, આ સાથેનું પત્ર ખીમજીનું છે અને એને આપ્યું છે, એ તમને પણ લખ્યું છે એમ સમજજો. એટલે 143 જે આપણે હતો એ 143નો પત્ર, એના 5 સૂત્રો યોગ્યતા માટેના છે. એ પાંચેયનો અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. એ ખીમજીને પણ લખ્યું છે અને આ ખંભાતના મુમુક્ષુઓને પણ કહ્યું છે કે તમે પત્ર ખીમજીને આપજો, એના માટે તો છે જ પણ તમારા માટે પણ છે જ. આ યોગ્યતાની આટલી બધી મહત્તા પરમ કૃપાળુ દેવૈયા મૂકી છે. એટલે કહે છે કે એ સિવાય કોઈ બીજો નિર્માણ માર્ગ નથી. અને છતાંય જ્ઞાની છે ને, કરુણાવાન છે કે હવે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. આટલું કીધા પછી એ તમારે તમારો ધોકો કૂટવો હોય કે ના અમે જાણીએ છીએ, અમને ખબર છે, કઈ રા કરો, કોણ તમારી સાથે માથાકૂટ કરે ખોટે ખોટે. અને એમાં એણે કીધું કે ઉતાવળ કરશો, તમને એમ થાય કે એવી યોગ્યતા લાવવાના પ્રયત્ન કરવા જાય તો વેગડી મી આવી જાય, તો અમારું જીવન ખતમ થઈ જાય. પછી તો આવ્યું છે કેટલું, પછી તો અમે કેદી કરી, રેવા દે, તો ઉતાવળ નહીં કર. જેટલી ઉતાવળ એટલી કચાસ, અને કચાસ એટલી ખટાસ, અને ખટાસ લઈને મરીશ તો બીજા ભાવની અંદર પણ તું કંઈ આગળ વધીશ એવું નથી. આત્મા યોગ્યતા સાથે આગળ વધે તો જ એને જન્મો જન્માંતરની સાધના એને ઉન્નતિના માર્ગે લઈ જાય, એનો ક્રમ છે. પૂર્વનું આરાધકપણું હોય આપણું, અને આરાધકપણું જ્યાં સુધી સ્વસ્થ હોય એની અંદર દેહ છૂટો હોય, તો પછીના દેહની અંદર ફરી સાધનાનું અનુસંધાન થાય, એ જીવ ક્રમિક વિકાસમાં પૂર્ણતાને પામે. એટલે જ કહ્યું છે કે તું 15 ભાવમાં મોક્ષે જઈશ. શું કામ? કે એને એ તારી સંકેતની ધારા ચાલી આવી છે, એ શુદ્ધતા ચાલી આવી છે, એ શ્રદ્ધા ચાલી આવી છે, એ યોગ્યતા ચાલી આવી છે. ભમી જાય તો 15ની વાત ગઈ, એ લાગુ પડતી નથી. એટલે હંમેશા પૂર્વનું અનુસંધાન થાય એવી આપણી સાધના જો કરવી હોય તો આપણી યોગ્યતાની ધારા સાથે આ દેહ સમાપ્ત થાય તો આત્મા એક વિકાસ સાથે આગળ વધે છે. દેહ તો ખતમ થાય છે, આત્માની યાત્રા તો ચાલુ છે. અનંત ભવ થયા છે, અનંત થશે, પણ જે અજ્ઞાનમાં થયા છે એ હવે જ્ઞાનમાં ન થાય તો યોગ્યતામાં તો થાય, કે જેથી કરીને જેમ અત્યારે યોગશાસ્ત્રોનો નિયમ છે કે આવો યોગી પોતાની સાધના કરતો હોય અને કદાચ આયુષ્યનો યોગ ખૂટી પડે તો એ જ્યારે બીજે જન્મ લે ત્યારે એ સારા એવા કુટુંબમાં એવા ગોત્રમાં જ એનો જન્મ થાય, અને એને યોગ ભ્રષ્ટ આત્મા કહે છે. યોગ ભ્રષ્ટ એટલે ચાલુ જીવનમાં યોગથી ભ્રષ્ટ થયેલો નહીં, પણ પૂર્વકાળમાં યોગની સાધના કરતો હતો અને જીવનનો દોર ખેંચાઈ ગયો અને એનું આયુષ્ય સમાપ્ત થયું. એ સમયે એ એટલા પુણ્યના બળે સારા ગોત્રમાં આવે છે કે જ્યાં એને એવું જ ગોત્ર મળે છે, એવા સંજોગો મળે છે કે પોતાની સાધનાનું અનુસંધાન કરીને આગળ વધે છે. જેમ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજી માટે કહ્યું, આ યોગ ભ્રષ્ટ યોગી છે. હવે એને આ જન્મમાં કંઈ નવું શીખડાવવા જેવું નથી, એ તો શીખીને આવ્યો છે. કૃપાળુદેવને એના બાળપણમાં માસ્તર સાહેબે રવજીભાઈને કીધું કે તમે એને ભણાવીને અમારી નિશાળે મોકલાવો છો, કેમ કે જે જે પ્રશ્નો કરીએ છીએ એ તો આ કહે છે કે એ તો મને આવડે છે અને જવાબ દઈ દે છે. રવજીભાઈ કે ભાઈ પાટી જ કાલ લઈ દીધી હજી, અને ચોપડા તો હજી લેવાના છે. આ દશા છે. આ અનુસંધાન સમજવું જોઈએ. આપણી યાત્રા એક જન્મની નથી, આપણને નડતા પાપ એ પણ અનંત જન્મના છે, એનાથી આપણે મુક્ત થયા નથી. સમજ ન હોય ને જીવની તો આધના આરાધના દેહલક્ષી કરે, આત્મલક્ષી ન કરે. દેહલક્ષી આરાધના એટલે વર્તમાન સમય જે છે એની હું આમ કરું છું, હું તેમ કરું છું, મારે આમ થયું તેમ થયું, બધી વાત રહેવા દે. ટૂંકી દ્રષ્ટિથી નહીં, આત્માની દ્રષ્ટિએ વિચાર કરો કે મારી આત્માની અવસ્થા શું છે, કષાયોની સ્થિતિ શું છે, વિભાવની સ્થિતિ શું છે, વિકારોની સ્થિતિ શું છે, સમતાની સ્થિતિ શું છે, ક્ષમાની સ્થિતિ શું છે, આત્મિક ગુણો કઈ દશામાં છે, ક્યાં સુધી પહોંચ્યો છો, હવે ક્યાં આગળ વધવાનો છો, એ આખું ગણિત છે આંતરિક વિકાસનો. એ આંતરિક વિકાસ આત્માનો છે, તો ઓળખ આત્માની થવી જોઈએ, દશા આત્માની ઓળખાવી જોઈએ. એટલે કહ્યું કે દશામાં એવી જ્યાં સુધી આવી દશા જ ન હોય તો ટેમ્પરરી વ્રત નિયમ વગેરે બધા એક આપણને ઝબકારો આપે તપનો, પણ એથી કરીને આહાર સંજ્ઞા ઓછી થઈ છે એવું માનવાની જરૂર નથી. આ આત્મિક વિકાસનો ક્રમ છે. આ ભૂમિકાની અંદર શરૂઆતના આ બધા પત્રો સૌભાગભાઈ સાથે કે ખંભાતના મુમુક્ષુ સાથે કૃપાળુદેવ બહુ જ જેને કહીને ગંભીર શૈલીથી લખ્યા છે, બહુ ગંભીર શૈલીથી. એમાં નહીં તો કોઈ પોતાને માટે આવરણ છે એવું લખે, અને તમારી ન્યૂનતા છે ત્યાં સુધી સિદ્ધિ નહીં મળે. આ અનુકંપાનું કારણ છે. નિરુપાયતા આગળ હું શું કરું, પોતાની કઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું. આ રીતે કહીને આ ત્રણ પત્રોનું આપણે અત્યારે વિચારણા કરી છે. અંદર સંદેશ તો બહુ ઓછો છે, પણ બહુ ગંભીર છે, આંતરિક છે. જો આપણને અંતર્મુખ થતા આવડે તો આપણે આપણી દશાનું પર્યવેક્ષણ કરવું જોઈએ કે આપણે જન્મો જન્મની યાત્રામાં આપણી ભૂમિકા અત્યારે આ યાત્રા કરવામાં કઈ છે. તો અનુસંધાન થઈ જાય તો માર્ગ સરળ થઈ જાય, નહીં તો તકલીફ ઘણી થાય. વિશેષ અવસર.